તારીખ 25/2/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39.
બરાબર એમના સ્વર્ગવાસ ચૈત્ર છે વનમાળી દાસ તમારો પત્ર પ્રાપ્ત થયો છે, સમાધિ છે. આપણે ખુશી ખુશી માંથી અંતરંગ દર્શનથી અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય તમને થયો, અને છતાં તમે તે શાંત સ્વભાવથી વેદો છો, આકૃતા કરતા નથી એવું મને જાણવા મળ્યું. એટલે કોઈ મોક્ષે સમાચાર આપ્યા હશે કે હનુમાની દાસ સાહેબને કોઈ અશાતાનો વધારે તીવ્ર ઉદય આવ્યો છે, પણ પરિણામ ઘણા શાંત છે, અને તેથી મને સંતોષ પ્રાપ્ત થયો હતો. હવે એ અશાતાના વિદય અશાતાના ઉદય સંબંધી તાત્વિક વિચારો અહીંયા અશાતા આવે છે, અને એ વિષયની અંદર એવો પ્રયોગ કરવો જોઈએ જ્યારે જ્યારે અશાતાનો ઉદય થાય ત્યારે મુમુક્ષુ જીવે કેવો પ્રયોગ કરવો જોઈએ એ સંબંધીનો બહુ સુંદર શિકાર આ પત્રની અંદર. અશાતાનો ઉદય આવે છે ત્યારે બહુભાગ મનુષ્યો દવા વેદના એ સંબંધીના એવા પરિણામ કરે છે જે પૂર્વકર્મના પ્રારબ્ધ યોગે અશાતા થઈ અને ઉદય આવ્યો એ ઉદય તો ભોગવાઈ જશે, પણ તેવી જ અશાતા અથવા તેથી વધુ અશાતા થાય તેવા નવા કર્મનું નિબંધન કરે છે. સંસારમાં સામાન્યપણે જીવોની આવી પરિસ્થિતિ છે કે જ્યારે જ્યારે તે અશાતા ભોગવે છે ત્યારે ત્યારે તે અશાંતાને દૂર કરવાના પરિણામ વધારે તીવ્રપણે કરે છે, તીવ્ર રસથી કરે છે, અને વધુ ફરીને એવી અશાંતા વધુ ઉત્પન્ન થાય એવા તરફ માંગી દે છે. આવી પરિસ્થિતિમાંથી છૂટવા માટે અને અશાંતાનું દુઃખ અશાંતા થવા છતાં પણ ન વેદાય, આવે છતાં પણ અશાંતાનું દુઃખ ન લાગે એવો એક સુંદર પ્રયોગ ગોપાલદેવના પોતાના પ્રયોગમાં આ જગ્યાએ બહુ સારી રીતે આવે છે. સમસ્ત સંસારી જીવો કર્મ વશા શાતા અશાતાનો ઉદય બધા જ કરે છે. સંસારના બધા જ જીવો પોતે બાંધેલી અશાતા કર્મની પ્રકૃતિના ઉદયને લીધે કોઈ વખત શાતા અને બહુ વાર અશાતાનો ઉદય વ્યવહાર કરે, જેમાં શાતા અને અશાતા એ બંનેના મુખ્ય અશાતાનો જ ઉદય અનુભવાય છે. પોતાના અનુભવની ચર્ચા લાવી દેશે કે ભાગ્યે જ અત્યારે કોઈ મનુષ્ય એવો હશે કે કાંઈને કાંઈ અશાતા નહીં ચાલે, કોઈને કાંઈ કાંઈ મોટી અશાતાનો લઈ કાયદા જ કરે છે. પછી અથવા કોઈક દેશ સંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. કોઈ જીવને ક્યારે પણ અધિકપણે શાતા હોય છે, પ્રાણી તો અશાતા જ વેદવામાં આવે છે. પણ વસ્તુ કારણ ત્યાં પણ અંતરદાહ ભયા જ કરતો હોય છે. હવે શારીરિક અશાતા ન હોય એવા તો કોક હોય છે, પણ જે કોક હોય છે એને પણ શારીરિક અશાતાનું દુઃખ નહીં હોતા માનસિક અશાતાનું દુઃખ એને હોય છે, તેને અહીંયા અંતરદાહ કહેવામાં આવે છે. બીજા બધા પ્રતિકૂળ ઉદયમાં કાંઈ ને કાંઈ જીવ સમાધાન કરી શકે છે. ચાલો કૃપા કરતા કરતા નુકસાન થયું તો કરી કમાઈ ગયો, અથવા આપણે ક્યાં મુંબઈમાં કઈ લાખો કરોડો લઈને આવ્યા હતા, આપણા ખાલી હાથે આવ્યા હતા, જે છે એ નફામાં છે. ગમે એ રીતે માણસ સમાધાન કરી દે છે કોઈને કોઈ રીતે, પણ એ અશાતાનો ઉદય એવો છે કે જે વર્તમાનમાં ખૂબ પીડા આપે છે, અને એ પીડાની વેદનાના ઉપયોગ એટલો બધો જોડાયેલો રહે છે કે સાંભળેલું વાંચેલું વિચારેલું એને સમાધાન આપી શકતો નથી. સાંભળ્યું હોય છે કે દેહ ભિન્ન છે, દેહ અને આત્માને કાંઈ ખબર નથી, તો પણ અશાતા આવે ને ત્યારે એ સાંભળેલું વાંચેલું ધારણા કરેલું બધો અંતર થઈ જાય છે અને જીવ વેદનાને લીધે છે ને આકર્ણ બાંધે છે. જ્યારે અહીંયા એક એવી વાત છે કે વેદના શરીરમાં ઉત્પન્ન થવા છતાં પણ જીવ પોતે દુઃખી ન થાય એવો એક રામબાણ ઉપાય, અમોઘ ઉપાય જ્ઞાની પુરુષોએ જે કંઈ પ્રતિપાદન કર્યો છે એ જીવને ઘણું પ્રયોજન છે. ઘાત થવો અથવા માંદગી સિવાય પણ આ ગુમડા અનેક પ્રકારની પીડા એની વાત છે. કોઈક જ દેહસંયોગમાં શ્વાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. પણ વસ્તુતઃ ત્યાં પણ તે જીવને અજ્ઞાન દશા હોવાને લીધે અંતર્દાહ વ્યાજ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની, પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, એટલે ભગવાન પણ સર્વજ્ઞ, જીનેશ્વર દેવ પણ પોતાની દિવ્ય ધ્વનિમાં જે અશાતાનું વર્ણન કરી શકે એવો માણી યોગ જેમને નથી, એવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. ભૂતકાળમાં આ અશાતાઓની તારતમ્યતા એવી છે કે સાધારણ અશાતાથી માંડીને સાધારણ પીડાથી માંડીને એટલી બધી અનંત પીડા થાય કે જેનું વર્ણન કરવા ખુદ સર્વજ્ઞ દેવજી દિવ્ય ધ્વનિ પણ ઓછી પડે છે, ટૂંકી પડે છે, એને કહી શકતી નથી. એવી અશાતા આ જીવે ભૂતકાળમાં અનંત વાર ભોગવી છે નારકી માને નિગોમાં. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, એટલે વાણીનો યોગ એમની પાસે પણ એટલો નથી, તેવી અનંત અનંત બેહદ અશાતા આ જીવે ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ ન કરવામાં આવે એવી અશાતા ભવિષ્યમાં ઉત્પન્ન થાય તેવા કારણો છે, એ કારણોને વિચારીને જો એનો નાશ ન કરવામાં આવે તો તે ભોગવવી જ પડે, એ સુનિશ્ચિત છે, એ સારી રીતે નિશ્ચિત છે કે આ જીવને અશાતા એવી અનંત અશાતા ભોગવવાનો મારો આવ્યા વિના રહેશે નહીં. એમ જાણી આવું જાણનારા વિચારવાન ઉત્તમ પુરુષો, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતર્ધારણ શાતા અને બાહ્યભ્યંતર સંકલેશ રૂપે પ્રજ્વલિત એવી શાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ માર્ગ કે ઉપાય ગવેષવા તત્પર થયા. શું થયું કે આવી પરિસ્થિતિ હોવાને લીધે, એટલે કે અત્યારે ભલે એટલી અશાતા ન હોય, અત્યારે આપણને એની કાંઈ ચિંતા કરવા જેવું ન લાગે વર્તમાન પરિસ્થિતિમાં, તો પણ એવા કારણો જાણે અજાણે એવા પરિણામો જીવ કરી બેસે છે કે જેને લઈને એને અનંત અશાતા ભોગવવી પડે, જેમ કે હિંસા. તો અત્યારે જે અનેક પ્રકારના ભોગો ભોગના પદાર્થો છે એ પદાર્થોમાં એટલી બધી હિંસા થતી હોય છે જે પોતાને ખબર પણ હોતી નથી. એને તો એમ સામાન્ય લાગે કે આમાં શું, આ તો બધા ખાય છે, બધા પીએ છે, બધા વાપરે છે. એ પ્રકારના જે બીજા જીવોના પ્રાણઘાત સંબંધીની બેદરકારી જેને કહેવામાં આવે, અથવા દયા અને કરુણાનો અભાવ જેને કહેવામાં આવે, એ પ્રકારના જે કઠોર પરિણામ છે એ પરિણામને લઈને પોતાને કેટલી અનંત અશાતા ભોગવવાના ઉદય આવશે એનો જીવને ખ્યાલ નથી. પણ જેને ખ્યાલ આવે છે એવા જીવોને અહીંયા વિચારવાન જીવો કહેવામાં આવ્યા છે, અને એવા પુરુષોને ઉત્તમ પુરુષો પણ કહેવામાં આવ્યા છે. વિચારમાન ઉત્તમ પુરુષો, એને શું કર્યું કે એ પ્રકારની અશાતાઓ ફરીને ઉત્પન્ન થાય જ નહીં એવો માર્ગ શોધવા માટે તે તત્પર થયા કે આનો કઈ રસ્તો ખરો જગતમાં, કે આમ નામ બસ જન્મ મરણ કરવાના ગતિ જીવતીમાં જવાનું, દુઃખી થવાનું, અને આમ નામ દુઃખી ખ્યાલ કરે બધા જીવો, એવી જ પરિસ્થિતિ સંસારને એના નિયમન છે. શું આથી છૂટવાનો કોઈ ઉપાય જ નથી? વિચારવાન પુરુષો ગવેશભાઈ ને એના ઉદાહરણમાં ગયા કે આનો કઈક ઉપાય શોધવો જોઈએ. એ જયારે માર્ગદર્શ તત્પર થયા અને તે માર્ગ ગવેશી એ માર્ગ એમને શોધ્યો. ગવેશી પ્રતીત કરી એને ખાતરી કરી કે નક્કી આ માર્ગ છે, સાચો માર્ગ છે, વિશ્વસનીય માર્ગ છે, અવશ્ય આ વિશ્વાસ કરીને આ માર્ગે આગળ વધવું જોઈએ. એવો માર્ગ ગવેશી શોધી પ્રતીત કરી એને યથાયોગ્યપણે આરાધીને પ્રતીત કરીને એની આરાધના પણ કરી એ માર્ગ શીલો, એ માર્ગ અંગીકાર કર્યો, એ ઉપાયને સાધ્યો. એને સાધીને આરાધીને અવ્યાપાર સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ રૂપ પરમ પદમાં લીન થયા એવા જે વિચારવાન ઉત્તમ પુરુષો જે કર્યા તેને સર્વાય શું ફળ મળ્યું? કે એ માર્ગને શોધીને પ્રસિદ્ધ કરીને સાધીને અવ્યાપાર સુખ સ્વરૂપ એવું જે પોતાનો શુદ્ધાત્મા સહજ શુદ્ધાત્મા એના સ્વભાવ પરમ પદમાં એ લીન થઈ ગયા. એટલે એમણે શું કર્યું એ વાત કહી દીધી કે પોતાના સહજ સ્વભાવનું પરમ પદમાં લીન થવું એ આરાધના છે. એ આરાધનામાં એમને વિશ્વાસ આવ્યો, માર્ગનો વિશ્વાસ આવ્યો. શોધતા શોધતા એ માર્ગ એમને શોધી કાઢ્યો. હવે જરા વિશેષ વાત કરે છે કે શ્રાતા અશ્રાતાનો ઉદય કે અનુભવ, ઉદય અર્થાત અનુભવ, તેને પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વાનંદાશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થઈ તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. એક વાક્ય છે, બહુ સુંદર વાત આ છે કે જે માનવ પુરુષો પોતાના સહજ સ્વભાવ પરમ પદમાં લીન થયા એમણે એ પહેલા એ કારણોને શોધ્યા કે સંસારમાં જીવ શારીરિક અશાતા કે માનસિક અશાતા કોઈ પણ અશાતા રૂપ દુઃખને પ્રાપ્ત થાય છે એનું કારણ શું, એનું મૂળ શું? કારણ અને કાર્યમાં એ લોકો પહેલા કારણમાં ઉતરે તો દુઃખરૂપી કાર્ય ન થાય. આ કાર્ય દુઃખનું કાર્ય થવાનું કારણ શું? એ કારણના જ્ઞાનમાં ગયા અને જ્યારે એના મૂળ કારણોને શોધવા શોધતા હતા ત્યારે તે મૂળ કારણોને શોધનાર પુરુષોને એ વિલક્ષણ એટલે જુદા જ પ્રકારની વૃત્તિ, કેવી વૃત્તિ? આશ્ચર્યકારક વૃત્તિ. અને એ આશ્ચર્ય પણ આનંદ સહિતનું આશ્ચર્ય, સ્વ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી કે અરે આ અશાતાને ટાળવા માટે અશાતાનો ઉદય વધારે કામનો છે શાતા કરતા. શું જાણે સોજો કેવી શૈલીથી વાત કરી છે કે જે મહાન વિચારવાન પુરુષોએ અશાતાના દુઃખને છોડવાના મૂળ કારણોના ઊંડાણમાં ગયા, એના મૂળિયા સુધી ગયા ત્યારે એમને એક નવું આશ્ચર્યકારક વાત સમજાણી કે આ અશાતાના ટાળવા માટે અશાતા જ કામમાં આવે છે, શાતા નથી કામમાં આવતી એમ કહ્યું. સ્વ આનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી કે શ્રાતા કરતા તો અશ્રાતાનો ઉદય પ્રાપ્ત થાય અને તે પણ તીવ્રપણે અશ્રાતાનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે તેમની યોગ્યતા વધારે તૈયાર થઈ જશે. તેમનો શુદ્ધ સ્વભાવ રૂપ પરમ કર્મમાં લીન થવા માટેનો જે પુરુષાર્થ છે તે પુરુષાર્થ વધારે જાગૃત થતો, તે પુરુષાર્થ ઉછળીને ઊભો થઈ જતો, ઉલ્લાસ પામતો, એટલે ઉછાળા મારતો, અને ત્યારે તે અશાતાનો સમય દુઃખદાયક અનુભવવાના બદલે તે સમય આત્માના કલ્યાણ માટેનો સારામાં સારો સમય ગણાતો સમજાતો. આવી એક આનંદ આશ્ચર્ય વાળી વૃત્તિ છે. આ શું કહેવું છે, બહુ સાદી ભાષામાં કે સામાન્યપણે જીવ પ્રશાતાના કાળમાં દુઃખી અને આકુલિત થઈને ઘણા કર્મો બાંધે છે. એ અજ્ઞાન દશાની અંદર સહજ સામાન્યપણે સંસારી જીવને આવું બને છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જ્યારે જે કોઈ વિચારવાન પુરુષો છે એમણે તો અશાતાના કાળે આત્મામાં લીન થવાના પુરુષાર્થને વધારે જાગૃત કર્યું, કેટલું જ નહીં એ પુરુષાર્થ જાગૃત થવાનો તે સમય છે, તે તપ છે, તે પ્રસંગ છે, તે પ્રસંગને દુઃખદાયક પ્રસંગ સમજવાને બદલે આત્મકલ્યાણ પ્રાપ્ત થવા માટેનો કોઈ એક અવસર આવ્યો હોય એવી રીતે સમજીને એમને પુરુષાર્થ કરેલો છે. એક બીજો દ્રષ્ટાંત લઈએ. આપણે સામાન્યપણે તત્વચર્ચામાં એ વિષય ચાલે છે કે આત્મ સ્વરૂપમાં સાવધાન થવું, ઉદયની સાવધાની જરૂરી. ત્યારે મુમુક્ષુ જીવને થોડો ભય થાય છે કે જો ઉદયની સંભાળ નહીં રાખે, એટલે ઉદયમાં જે કાર્યો છે એની સંભાળ નહીં રાખે તો પછી એ સંભાળ વગરના કાર્યો કાંઈક નુકસાનનું પરિણામ લાવે તો પછી હાથે કરીને નુકસાન ઊભું કરવું એવી ગાંડી શિખામણ જ્ઞાનીઓ કેમ આપતા હશે? આ શિકારનો કઈ દાયિત્વ ના કહેવાય દુનિયાની દ્રષ્ટિએ. દુનિયાની દ્રષ્ટિએ તો એને દાન પણ કહેવાય કે તમારે તમારા કાર્યોની સંભાળ ન રાખવી પણ આત્માની સંભાળ રાખવી. આત્માની સંભાળ રાખવા જઈએ અને કાર્યોની સંભાળ ન રાખીએ તો એ કાર્યોની અંદર સારું પરિણામ ન આવે, વિપરીત પરિણામ આવે. તો વિપરીત પરિણામ આવે એવું હાથે કરીને નુકસાન કરવાનું કોણ પસંદ કરે? આ પ્રશ્ન થાય છે. તો કે સાવધાનીથી જો કાર્યો બધા સારા અને સફળ થતા હોય તો જગતમાં તો બધા જ એ અભિપ્રાયવાળા જીવો છે, તેમ છતાં મોટાભાગના જીવો નિષ્ફળ થતા જોવામાં આવે છે અથવા કોઈ કોઈને સફળતા મળતી જોવામાં આવે છે. બહુ ભાગ જેવો નિષ્ફળતાને પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યક્ષપણે તો એમ સાબિત થાય છે કે તે કાર્યની સાવધાની તે સફળતાનું સાચું કારણ નથી અથવા મૂળ કારણ નથી. હવે સાવધાની છોડીને જો કોઈ જીવ પોતાના સ્વરૂપમાં સાવધાન થાય તો પણ જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ બનવાનું તે બનવાનું છે. સાવધાની અસાવધાની એ તો માત્ર કહેવા માત્ર નિમિત્ત છે, ખરેખર કારણ નથી. હવે એમ વિચારી લઈએ કે સવળું પડે ત્યાં સુધી તો કોઈને વાંધો નથી પણ અવળું પડે તો. એના માટે આ વાત છે કે જ્યારે અવળું પડે ત્યારે પ્રતિકૂળતાઓ થાય, પ્રતિકૂળતાઓ આવે ત્યારે પુરુષાર્થ વિશેષે કરીને કરવાનો પ્રસંગ છે એમ પહેલેથી જેની સમજણ છે અને યોગ્યતા છે એ તો એ વખતે વિશેષ પુરુષાર્થ કરીને પોતાનું આત્મકલ્યાણ કરી લેશે. જેમ કે અશાતાનો ઉદય. રત્નચરણ શ્રાવકાચારમાં એક અધિકાર છેલ્લે છેલ્લે, એ અધિકારનું નામ છે મૃત્યુ મહોત્સવ. જગતમાં મૃત્યુને સર્વથી વધારે દુઃખદાયક અને શોકનો પ્રસંગ સમજવામાં આવે છે, જ્યારે સુમદભદ્ર આચાર્ય દેવે એને મહોત્સવ એવું વિશેષણ લગાવ્યું છે. તો એની પાછળ શું હેતુ છે કે જે કોઈ જ્ઞાનીઓ છે, મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માઓ છે, એ વધુમાં વધુ પુરુષાર્થ દેહ ત્યાગના કાળે કરે છે. અને દેહ ત્યાગના કાળનો એમને જયારે ખ્યાલ આવી જાય છે કે હવે આ શરીરનો સંયોગ રહેવાનો નથી, શરીર સંયોગમાં નહીં ટકી શકે, ત્યારે તે વિશેષ જાગૃત થઈને એટલા હદે પુરુષાર્થ કરે છે કે જીવનમાં એટલા હદે પુરુષાર્થ એમણે કર્યો ન હોય એટલા હદે કરે છે. એટલી જ અંતરમાં સ્વરૂપની સાવધાની એમને સહેજે સહેજે આવે છે. કેવી રીતે આવે છે? રચનામૃતમાં એક દૃષ્ટાંત બેન જોઈએ છે કે જેમ બાળક છે એ બજારમાં એની માતાની સાથે એના સાડલાનો છેડો પકડીને ચાલતો હોય, પાંચ છ વર્ષનો બાળક પણ જો ગરદી વધી જાય તો જે છેડો પકડ્યો છે એ મજબૂતાઈથી પકડી લેશે, કે કોઈનો તલ્લો વાગે અને એ છૂટો પડી જાય એના માતાથી, એની માતાને ખ્યાલ ન રહે કે બાજુમાં છોકરો ચાલે છે, પછી ચાલવાની ભૂલો પડી જાય, જુદો ન પડી જાય એને માટે સહેજે સહેજે ગરદી જોઈને, ગરદી એટલે પ્રતિકૂળતા, જેમ વધારે સાવધાનીથી છેડો પકડી રાખે છે એમ પાત્ર મુમુક્ષુ જીવોથી માંડીને નાની પુરુષોની સહજ એ સ્થિતિ છે કે જ્યારે જ્યારે પ્રતિકૂળતાના પ્રસંગ આવે ત્યારે વધારેમાં વધારે અંતર સાવધાનીમાં પરિણમી જાય છે. આ સહજ યોગ્યતાની કુદરતી પરિસ્થિતિ હોવાને લીધે આચાર્યદેવે મૃત્યુના પ્રસંગને મૃત્યુ મહોત્સવ તરીકે ગણાવ્યો છે. જગતના તમામ દુઃખદાયક પ્રસંગો છે એ બધા મૃત્યુથી નીચેની કોટીના છે. હવે જો મૃત્યુને મહોત્સવ કહે તો બીજી પ્રતિકૂળતાને તો ઉત્સવ કહે એ બહુ સ્વાભાવિક છે, કે કોઈ પણ પ્રતિકૂળતા તે ઉત્સવનો પ્રસંગ છે, દુઃખનો પ્રસંગ નથી. અને મુમુક્ષુથી માંડીને પાત્ર મુમુક્ષુથી માંડીને જ્ઞાનીઓ એ બાબતમાં સુરવીર હોય છે, એ બાબતમાં એ હારી જતા નથી, હરહરી જતા નથી, એ બાબતની અંદર એ નબળા પડતા નથી, રડતા નથી કે રડાવતા નથી, એ ઉલટાના પોતાના શૌર્યને એ વખતે પ્રગટ કરે છે અને પોતાની શક્તિનો અજમાયશ કરે છે ખરે વખતે. એવી પરિસ્થિતિનું અહીંયા વર્ણન કરે છે કે પ્રશાતાનો ઉદય પ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્રપણે તેવો ઉદય પ્રાપ્ત થઈ તેમનું તે મહાપુરુષોનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, વિશેષપણે ઉલ્લાસ પામતું અને તે સમયે તેમને અધિક કલ્યાણકારીપણે સમજાતો અને અનુભવાતો. આવી રીતે જ્ઞાનીઓ એ દુઃખદાયક પ્રસંગને સુખદાયક પ્રસંગમાં ફેરવી રહ્યા, વર્તમાનમાં પણ દુઃખનું કારણ નહીં અને ભવિષ્યમાં પણ એ દુઃખનું કારણ નહીં, ઉલટાનું સુખનું કારણ બને. જે જીવ પ્રતિકૂળતાના વખતે દુઃખી થાય છે તે વર્તમાનમાં તો દુઃખી થાય છે પણ ભવિષ્યમાં પણ એથી વધારે દુઃખનો ઉદય પ્રાપ્ત થાય એવા નવા કર્મને એ બાંધે છે.
શારીરિક અને માનસિક બે પ્રકારની અને અસર આવે છે, તો માનસિક ઉદયમાં કેવી રીતે વિજય મેળવે?
માનસિક અશાતાના કાળમાં માનસિક અશાતા કેમ થાય છે? અસમાધાનને લઈને થાય છે. જીવને જ્યારે સમાધાન નથી, આશ્રત અને બાહ્ય સંયોગ હોય છે કે આમ થવું ન જોઈએ ને કેમ કેમ થાય છે, જે સંયોગ અને વિયોગ ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ એમ જીવ ચાહે છે, પોતાના ચાહનાથી વિરુદ્ધ કાંઈ પણ બને છે, શું એટલે ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ થાય છે ત્યારે જીવને સમાધાન થતું નથી. આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ કરવું નહોતું મારે, આમ મારે જોઈતું નહોતું, આમ હું ઈચ્છતો નહોતો, એ અસમાધાનને લઈને આકુલતા દુઃખ અથવા માનસિક અસાતા થાય છે. તો એ માનસિક અસાતા બંધ થવાનું કારણ, બંધ થવાનો ઉપાય શું, કે જે અસમાધાન થાય છે એના બદલે સમાધાન થાય. તો સમાધાન શેના વડે થાય? કોઈ ખોટી કલ્પના કરી નથી, કોઈ ખોટી યુક્તિ લગાવી નથી કે ભગવાને ધાર્યું છે એમ થશે, ભગવાન જે કરે છે ઠીક કરે એવું અહીંયા કાંઈ નથી. વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર શ્રદ્ધા જ્ઞાન અને આચરણ કામ કરે ત્યારે જીવને સમાધાન થાય છે. વસ્તુના સ્વરૂપથી વિપરીત શ્રદ્ધા જ્ઞાન અને આચરણ કામ કરે ત્યારે આ જીવને અસમાધાન થાય છે. તો એ અસમાધાન મટાડીને સમાધાન કરે એટલે એને માનસિક અશાંતિ બંધ થાય છે. આ રામબાણ ઉપાય છે. એ વિશે તો હવે પછીના પેરેગ્રાફમાં જરા વિસ્તારથી લેવાના છે કે એ સમાધાન કેવી રીતે થાય. હવે અહીં એક અશાતાનું પ્રકરણ ચાલે છે એનું છેલ્લી બે લીટીમાં સંક્ષેપ કરે છે કે કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે પાસતા. ઘણી વાત કરે છે ધર્માત્માઓ કોઈ વાર ઔષધ ગ્રહણ કરતા જોવામાં આવે તો એ વિષયમાં સમાધાન કેવી રીતે કરવું. એક બાજુથી એમ કહ્યું કે તો પુરુષાર્થ કરે છે, દવા અને ઇલાજમાં શારીરિક ઇલાજમાં તીવ્ર પરિણામ કરીને નવા કર્મ નથી બાંધતા. જો એમ છે તો પછી કોઈ કોઈ જ્ઞાની તો ઔષધ ગ્રહણ કરતા જોવામાં આવે છે, એનું શું સમાધાન છે? એનો સંક્ષેપમાં અહીંયા ઉત્તર આપ્યો છે કે કેટલાક કારણ વિશેષને યોગે કોઈ સંયોગિક કારણોને લઈને, સંયોગિક કારણોમાં શું હોય છે કે એ ધર્માત્માને આગળ જે કાંઈ વર્તું હોય છે એના કુટુંબનું કે મુમુક્ષુ હોય એના યોગે, એના દબાણથી, એના આગ્રહથી એને પોતાને શરીર ઉપર એટલું મમત્વ નથી જેટલું મમત્વ એમના શરીર પ્રત્યે બીજાને હોય છે. કુટુંબીઓનો પણ શરીર ઉપર અધિકાર છે. કોઈ શરીરને પોતાના શરીરને દરકાર ન કરે ત્યારે એની દરકાર એના કુટુંબીઓ કરવા લાગે છે, લાગણી કે ભાઈ તને ભલે દરકાર નથી પણ અમને દુઃખ થાય છે એનો, અને મારો પણ અધિકાર છે આ દવા ખવડાવવાનો, મારો અધિકાર છે. એમ કરીને બાળકને મોટાને છોડીને પણ એવી રીતે જેમ એવી રીતે નાની ધર્માત્માઓ ઉપર પણ કુટુંબ પરિવારનો અથવા એમના પ્રત્યે મમત્વ ધરાવનાર એવા મુમુક્ષુ વૃંદનો દબાણ આવે છે કે આ ખાતામાં આટલો જ ઔષધ લેવું જોઈએ, એટલું કરવું જોઈએ, કેમ કે એમની વાણીનો ને એમના યોગનો લાભ પણ મુમુક્ષુઓને હોય છે અને એનો લોભ પણ મુમુક્ષુઓને હોય છે. એટલા ખાતર પણ એ રીતે પોતાના કારણથી પણ અને લાગણીના કારણથી પણ પરમાત્માને દવા લેવા માટે દવાન કરે છે. એવા કેટલાક કારણ વિશેષને યોગે એને વિશિષ્ટ કારણ કહ્યા. વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય નિશ્ચયથી નહીં. નિશ્ચયથી તો પોતે દેહથી પણ ભિન્ન છે અને ઔષધિથી પણ ભિન્ન છે, પણ વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય કેવા શબ્દો
દાખલો આપશો?
ભલે આ દેહ પડે એમ કહી દેતા, બહુ કોઈ વાર પોતાને કહેવા માટે એમ પણ કહી દે કાલે પડે છે. દવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવી હોય ત્યારે ઘણું દબાણ કરો ત્યારે એ માંડમાં ચાલુ થાય એવી તો લોકો પરિસ્થિતિ નથી. તો પણ એવું જે ગ્રહણ કરવું છે ઔષધનું, તે આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, આત્માની મર્યાદા છોડીને નહીં, પોતાના સ્વરૂપની સાવધાનીની મર્યાદા રાખીને પછી બહારનો વિકલ્પ ઔષધને ગ્રહણ કરવાનો કરે. પોતાના સ્વરૂપને સાવધાની છોડીને એકાંતે શરીરની સાવધાનીમાં આવીને મર્યાદા બહાર જઈને તે ઔષધ ગ્રહણ કરતા નહીં, એ રીતે ગ્રહણ કરતા. પરંતુ તેમાં એ ગૌણપણે ગ્રહણ કરવાની વાત છે. મુખ્યપણે તો પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. એટલે કે પોતાના પરિણામ આત્મા પ્રત્યે વળીને શાંત ભાવમાં આવે, ઉપશમ ભાવમાં આવે. દમન, દમન અને ઉપશમન બે જુદી જુદી ચીજ છે. જેને જ્ઞાન નથી અને વચ્ચે જે ત્યાગ કરે છે દવાનો કે કોઈ પદાર્થનો, અને વૃત્તિઓનું જે દમન કરે છે એ ખરેખર રાગ દ્વેષ મોહ આદિ વિભાવોને નાશ કરવાનો યથાર્થ ઉપાય નથી, ખોટો જુઠ્ઠો ઉપાય છે, કૃત્રિમ ઉપાય છે. પણ પોતાના અકસાય સ્વભાવમાં શાંત સ્વરૂપમાં લીન થઈને એ પ્રકારે પુરુષાર્થથી જે કાંઈ પ્રયાસ કરવામાં આવે છે એ ખરેખર એને ઉપશમ વૃત્તિ કહેવામાં આવે છે. એટલે પરિણામને યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે શાંત કરવાનું એને કહેવામાં આવે છે. એ રીતે મુખ્યપણે તેઓ ઉપાય કરે, એ પ્રકારની ઔષધિ ભાવ ઔષધ કરે. મુખ્યપણે તો ભાવ ઔષધની પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનીઓ ગૌણપણે બહારમાં બીજા દવા વગેરેની ઔષધિની પ્રવૃત્તિ કરે છે, એમ જ્ઞાનીનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. એવું કદી પણ વિચારવા યોગ્ય નથી કે જ્ઞાનીએ દવા લે છે આપણે શું વાંધો. મોટા મોટા જ્ઞાનીઓ દવા લેતા હોય તો પછી આપણે તો લેવાની હોય જ ને, આપણે તો લઈએ જ ને, આપણે હજી ક્યાં જ્ઞાની થયા છે. એ પ્રકારે વિચાર કરવા યોગ્ય નથી. ખરેખર જ્ઞાનીઓ ગૌણપણે કોઈ કારણ વિશેષને લઈને ઔષધ ગ્રહણ કરતા હોય છે. મુખ્યપણે તો પરમ ઉપશમને જ ઔષધ રૂપે ઉપાસતા હોય છે અને એ રીતે એ યશાતાના ઉદયની નિર્જરા કરે છે પણ નવો બંધ કરતા નથી. તો એ વિષયમાં ઘણો પુરુષાર્થ હતો. જ્યારે ત્યારે તેમને શારીરિક વેદના અને અશાતા વધી જતી ત્યારે ત્યારે તેમની પરિણતિ આત્મામાં દોડી જતી હતી એવી વાત પ્રસિદ્ધ થઈ છે કે એમની પરિણતિ આત્મામાં દોડી જતી હતી એટલે વેગથી જતી હતી સારી રીતે પુરુષાર્થ કરીને એ આત્મામાં ચાલ્યા જતા હતા બહારમાં એ વાતની ખબર પડે એવું નથી એવું પુરુષાર્થ કરવાનો ઉગ્રતાનો પ્રકાર એમને સહજ સાધ્યો હતો એ જાતની પ્રેક્ટિસ એમની ઘણી હતી અને પોતાનું એ સારી રીતે કામ કરીને આગળ વધી રહ્યા છે એ મેદાનમાં ખુલ્લું રાખીએ તો આવતી નવી પેઢી જવાહરલાલ નહેરુના સ્ટેચ્યુ સાથે સરખાવીને જોશે કહેવાય જગતના નેતા સાથે સરખામણી કરશે કેમ આ કોઈ ધાર્મિક તત્વનો પ્રશ્ન નથી તેમને ત્યાં સુધી ધાર્મિક તત્વનો પ્રશ્ન કરો મારો તો આ વિષય નથી કે શું ક્યાં ક્યાં ન મૂકું આપણને તત્વ મળ્યું છે પ્રયોજનભૂત પ્રશ્ન પૂછે આપણી પાસે અડધો કલાક એટલે 30 મિનિટનો માંડ માંડ સમય છે એમાં આપણને આત્માનો વિકાસ થાય આત્મામાં કામમાં આવે એવા પ્રશ્ન પૂછે ફાલતુ પ્રશ્નમાં સમય બગાડવાનું કારણ આપણી પાસે એવો સમય જ નથી ઋષિ ગુરુદેવના પ્રતાપે આપણને તત્વ મળ્યું છે માટે એમ નક્કી કર્યું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બહુ ભ્રમણ કરશે એટલે નીચે મુજબ વ્યવસ્થા નક્કી કરી છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા આત્માનું ચિંતન મનન કરવું મંદિરે જવું સ્વાધ્યાય પૂજા ભક્તિ વગેરે કરવા જેથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયા પછી આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી જીવન નિર્વાહ ખર્ચ માટે પૈસા પણ જોઈએ અને તેના માટે દુકાને જઈએ છીએ કોઈ એમ ટીકા ન કરે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા નીકળ્યા છે પણ સાંસારિક જવાબદારી તો ભાઈ સંભાળતા નથી માટે સાંસારિક જવાબદારી પણ નિભાવીએ છીએ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ છે પૈસાને કમાવા દુકાને પણ જઈએ છીએ અને સાંસારિક જવાબદારી પણ પૂરી કરીએ છીએ આ રીતે વ્યવસ્થા વિચારી છે આ વ્યવસ્થા બરાબર છે કે નહીં અને આમાં શું ભૂલ છે ભૂલ તો બતાવશે લખનારભાઈએ જેને પ્રશ્ન કર્યો છે એમ તેમ કહ્યું છે કે મેં તો આ વ્યવસ્થા નક્કી કરી છે તો પછી નક્કી કરી હોય તો કાંઈ પ્રશ્ન કરવાનો નિશ્ચય કરી નાખ્યો હોય તો પ્રશ્ન કરવાનું કાંઈ કારણ નથી કઈ વાત
પછી ભૂલ હોય તો સુધારવાનો અવકાશ થાય
તો પછી એનો નિર્ણય કર્યો છે એમ નહીં પણ આવું વિચાર્યું છે પણ વિચાર્યું છે એમાં પણ શંકા હજી ઊભી છે નિર્ણય તો નિશંક હોવો જોઈએ પણ એમાં કઈક શંકા પડે છે માટે આ વ્યવસ્થામાં કઈક ભૂલ હોવાનો સંભવ પણ છે, એવું જ ભૂલ છે જરા સમજવું છે એમ કે વાત એ છે કે આત્માનું ચિંતન મનન કરવું, મંદિરે જવું, સ્વાધ્યાય પૂજા ભક્તિ કરવા કે જેથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય, આ કોઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના ખરેખર ઉપાય નથી. પહેલી ભૂલ તો આ છે. નહીં તો મંદિરે આવે ને આત્માનું ચિંતન મનન કરે ને પૂજા ભક્તિ કરે ને એને સમ્યક દર્શન થાય ને એવું થાય. માટે પહેલા તો જે સાધન છે, ઉપાય છે, એ સાચો નક્કી કરેલો નથી. એમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. પછી સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવન નિર્વાહ માટે દુકાને જઈએ છીએ, એ બધી જે વાતો લખી છે એ પોતાના અભિપ્રાય અનુસાર માણસ એ દીધી ભરે છે. પણ આચરણની અંદર તો પોતાના નિયમ બધાને લાગુ થતો નથી. એટલે ખરી વાત એ છે કે ઉદયના કાર્યો તો પૂર્વ પ્રારબ્ધ અનુસાર થવાના છે. તેની સાવધાની છોડીને અથવા તેને ગૌણ કરીને પ્રવૃત્તિ થાય તો તે ક્ષમ્ય છે. પણ મુખ્ય કરીને પ્રવૃત્તિ થાય તો કદી પણ આત્માના સમ્યક દર્શનની અંતર પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલે ખરી વાત એ છે કે જીવન નિર્વાહ માટે આમ કરીએ છીએ તો આધાર બુદ્ધિ જ્યાં સુધી આત્માની ઉત્પન્ન થતી નથી અને જ્યાં સુધી આધાર બુદ્ધિ પર પદાર્થને ચાલુ રહે છે ત્યાં સુધી કદી સમ્યક દર્શન થવાનો નથી. જીવન નિર્વાહ દુકાને જાય તો થાય અને નહીતર ન થાય એવું કઈ નથી. જીવન નિર્વાહ પૂર્વ પ્રારબ્ધને લઈને થાય છે, તેમ છતાં બધા જીવોનું એ સિદ્ધાંતમાં ટકવાનું આચરણ રૂપી સામર્થ્ય નથી હોતું કે તે પોતાના પરિણામને દવા કરવા માટે તે ઉપાય છે, જીવન નિર્વાહ ચલાવવા માટે ઉપાય નથી. એમ ખરેખર છે, પણ એમ સમજવું જોઈએ. એના બદલે એમ સમજે કે હું દુકાને જઈને પૈસા કમાઈ શકું છું તો એ તો વાત જ તદ્દન વિપરીત થઈ જાય છે. એ કોઈ આત્માના અધિકારનો વિષય છે. અને જો અધિકારનો વિષય હોય તો એકનો નફો એ બીજાનો હંમેશા નુકસાન હોવાને લીધે કોઈને કોઈ જીવવા પણ દે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય. પણ એ તેના અધિકારનો વિષય છે નહીં. એટલે એ બધી વાતો પણ બહુ સમજણવાળી નથી સ્વીકારને. પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પોતે વિચારી લીધું છે એ એમ નહીં વિચારતા કઈક વ્યવસ્થા બીજી રીતે વિચારવા યોગ્ય છે. બીજી રીતે જે વ્યવસ્થા વિચારવા યોગ્ય છે તે એવી રીતે વિચારવા યોગ્ય છે કે જે આ મનુષ્ય ભાવ છે એ મનુષ્ય ભાવ અનંત કાળે ભાગ્યે જ મળતો એવો એક મનુષ્ય ભાવ છે. તેથી તે મનુષ્ય આયુનું મૂલ્ય ઘણું છે. તે માત્ર દેહાર્થે સંયોગો પાછળ ખર્ચી નાખવા જેવો સમય નથી, પણ મુખ્યપણે આત્મકલ્યાણ પાછળ ખર્ચવા જેવી ચીજ છે. એમ વિચારીને મુમુક્ષુ જીવે પોતાના જીવનનું ધ્યેય બદલવું જરૂરી છે. કોઈ પણ મુમુક્ષુ જીવ જ્યાં સુધી જીવનનો ધ્યેય બદલ્યા વિના કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરે પછી પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, દયાદાન કરે, જે કાંઈ કરે છે તે ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ હોવાને લીધે તે પ્રવૃત્તિની સફળતા સુધી નથી. ધાર્મિક પ્રવૃત્તિમાં ધર્મ પ્રાપ્તિનું જે પ્રયોજન છે એ પ્રયોજનની સફળતા માટે પહેલામાં પહેલા પાયાનો જે પ્રકાર છે અંગીકાર કરવાનો તે આ છે કે જીવનનું ધ્યેય બદલી નાખવું પડે. જ્યાં સુધી જીવનનું ધ્યેય ન બદલાય ત્યાં સુધી કોઈ પ્રવૃત્તિ સફળ થવાની નથી. આ વાત સુનિશ્ચિત છે, એમાં બીજો કોઈનો ફેરફાર કે અધિકાર ચાલે એવો નથી. વસ્તુસ્થિતિ છે, જો આ ધ્યેય એક સારી રીતે સુનિશ્ચિત થાય તો પછીની બધી પ્રક્રિયા સુયોગ્ય પ્રમાણે આપોઆપ કરતા બુદ્ધિના જોર વિના ઉત્પન્ન થાય છે જીવના પરિણામમાં. એટલે કે એને સ્વરૂપની સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની લાગે છે, એને આત્માના હિત અહિતના પરિણામ થાય છે, એમાં જાગૃતિ આવે છે. હિત અહિત રૂપ આત્મિક હિત અહિત રૂપ જે પ્રયોજન છે એ પ્રયોજનના વિષયમાં એની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને એ જીવ સહજપણે પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે સ્વરૂપની શોધ અંતરમાં કરે છે. એની આત્મરુચિમાં અધ્યાત્મ તત્વની રુચિ હોય છે, રુચિ ઉત્પન્ન થાય છે અને એ અધ્યાત્મિક ન્યાયો એની રુચિના કારણે એને સહજપણે સમજાવા લાગે છે. એ રીતે એનો આત્મા આત્મહિતનો રસ છે એ વધારેમાં વધારે છે. પ્રતિદિન આગળ વધતો જાય છે, ઘણા વર્ષ પછી કંટાળો આવે એવું આમાં નથી થતું. આમાં જેમ જેમ સમય થાય તેમ તેમ આત્મરસ અથવા અધ્યાત્મરસ વિશેષ વૃદ્ધિગત થાય છે અને એ જીવ પોતાના અંતર અવલોકનમાં આવે છે. સ્વરૂપની તીવ્ર ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ની અથવા તાલાવેલી, હિત અહિતની અત્યંત સાવધાની અને જાગૃતિ અને પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિ સહિત જ્યારે જીવ અંતર અવલોકનમાં આવે છે ત્યારે એને પ્રયોગ શરૂ થાય છે. એ પ્રયોગમાં એ સ્વભાવ અને વિભાવ જાતિના પરિણામને અનુભવના અવલોકનથી અનુભવ પદ્ધતિ એ સમજતો થાય છે અને ત્યારે એને સ્વરૂપનું ભાવભાષણ જ્ઞાન તે આત્મભાવ છે અને વિભાવ તે અનાત્મભાવ છે એવું એને ભાવભાષણ થાય છે. એ ભાવભાષણ થતા ભાવ વિભાવનો ભેદ જ્ઞાન ઓટોમેટિક શરૂ થાય છે, સહજ ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે અને એ સહજ ભેદ જ્ઞાનની પ્રવૃત્તિની સાથે સાથે સ્વરૂપનો મહિમા, સ્વરૂપની અનન્ય રુચિ અને સ્વરૂપ સંબંધિત અંતર્મુખી પુરુષાર્થના બળે એ જે શનિ પ્રસન્ન જ્યારે પામે છે ત્યારે એને ભવની અનંતતાનો નાશ થાય છે. ચાર ગતિના ભવગ્રહણથી છૂટવાનું ચોક્કસ કારણ એવું જે શૂન્ય દર્શન એને ઉપલબ્ધ થાય છે. પણ એ પહેલા આટલી ટેકનિક છે આ માર્ગની, આ રીતે યથાર્થ પ્રમાણે પસાર થયા વિના આ કેળીએ ચાલ્યા વિના મોક્ષ માર્ગ જે નેશનલ હાઈવે કહેવાય એ ધર્મનો ધોરી માર્ગ, હાઈવે એટલે ધોરી માર્ગ, આ કેળીએથી પહોંચાય છે. આ કેળી વગર બીજી કોઈ કેળી છે ધર્મના ધોરી માર્ગ સમય પ્રસંગના ચારિત્ર સુધી પહોંચાતો નથી. એટલે સમય દર્શન પ્રાપ્ત કરવાના મંદિરે આવવાને પૂજા કરવી માટે સમય દર્શન થઈ જાય કે થોડું સાંભળી લીધું તો વાંચી લીધું કે ચિંતન વિચાર કરી લીધો માટે સમય પ્રસંગ થઈ જાય એ કોઈ એમાં વાસ્તવિક ઉપાય નથી. અનુસાર ઉપયોગની પ્રવર્તના છે. અચળ પદાર્થની સમ્યક પ્રતીતિ ઉપયોગના સ્થિરત્વનું કારણ છે. અહીં શું ભાવાર્થ છે તે વિસ્તાર છે. શ્રીમદ રાજચંદ્રજીનો આ ઘણું કરીને વચનામૃત છે. જીવને અસ્થિર પદાર્થની પ્રતીતિ હોવાથી જીવના પરિણામ અસ્થિર રહે છે અને અસ્થિરતા તે આકૃતા અને દુઃખરૂપ છે. જગતના પરિવર્તનશીલ જે અસ્થિર પદાર્થો, એ પદાર્થો ઉપરની પ્રતીતિ કહો કે એ પદાર્થો ઉપરની દ્રષ્ટિ કહો, એ અનુસાર ઉપયોગની પ્રવૃત્તિ હોવાથી ઉપયોગની અંદર આકુલતાનો જન્મ થાય છે અને એ બધા પરિણામ વધારે થાય છે. ત્યારે એની સામે કૃપાળુદેવ એમ કહે છે કે પ્રકૃતિ અનુસાર ઉપયોગની પ્રવર્તના એ સિદ્ધાંત અનુસાર. જો અચળ પદાર્થને સમ્યક પ્રતીતિ કરવામાં આવે તો અચળ પદાર્થ એવો પોતાનો ધ્રુવ આત્મા, પોતાનો ત્રિકાળી સ્વભાવ, તેની સમ્યક પ્રતીતિ એટલે અંતર્મુખ થઈને એની પ્રતીતિ કરવામાં આવે તો ઉપયોગ એમાં સ્થિર થશે. એમાં ઉપયોગ સ્થિર થવાથી આત્માના સુખ શાંતિ આદિ ગુણોનો પ્રગટ પરિણામ થઈને સુખ શાંતિનો અનુભવ થશે, એ કારણ છે એવું અહીંયા ભાવાર્થ છે.
રુચિ બદલવી છે,
પ્રતિના વિષયને કોઈ સમજે નહીં, રુચિને સમજે નહીં, ઉપયોગને આત્મામાં એકાગ્રતા કરવાનો પ્રયોગ કરે, આ ધ્યાનને યોગને બધા કરે છે, એ બધી ખોટી ગરબડ છે. એ આત્માનું વિજ્ઞાન સમજ્યા વિના એમને એમ ચાલવાની વાત છે. એવી રીતે બધી આત્મામાં સ્થિરતા રૂપે કામ થતું નથી.
પ્રતિમાં રુચિ અને શ્રદ્ધાને સાંકળીને લેવાનું.
પણ કરણતિમાં પ્રતિતિ પૂરેપૂરું 100% નું શ્રદ્ધાનું પરિણામ ન હોવાથી તેને પ્રતિતિ પ્રધાન પરિણતિ કહેવામાં આવે છે. બીજા બધાના અંશ છે, જ્યારે શ્રદ્ધા છે એ 100% પૂરી શક્તિથી સૌની પરિણમે છે. શ્રદ્ધાનું એટલું બધું શક્તિનું પરિણમન છે કે સાતમી નાકીની વેદના પણ એને તોડી નથી શકતી. એ શ્રદ્ધાને સાતમી નાકીની વેદના હારી જાય છે અને સમ્યક શ્રદ્ધાની જીત થાય છે. એટલું ભગવાન 100% શ્રદ્ધાનું પરિણમન અનંતું છે, બળ અનંતું છે. એ ગુણને અનંત બળ છે તો શ્રદ્ધા તો પૂરેપૂરી સૌરી થાય છે, એનું બળ અનંત છે એમ કે છે. આ તો છેલ્લામાં છેલ્લી હદથી બતાવવું પડે છે. કે આટલું બધું વેદનાનું બળ હોવા છતાં પણ શ્રદ્ધા વધતી નથી, એ અશાકાનું એ રીતે ચારિત્ર નો ધંધા વાત લેવામાં આવે છે. કે રામચંદ્રજીએ છ મહિના સુધી ભરતનું મળવું, ભરતનું લક્ષ્મણજીનું મળવું, ખંભે ફેરવું, એટલો ચારિત્ર નો જોરદાર થતો હતો તો પણ એમની શ્રદ્ધા ડગતી નહોતી. એ ક્ષાયક સંકેતી હતા અને તદભવ મોક્ષકામી હતા, તે ભવન લક્ષણા ગયેલા છે. જો ક્ષાયક સંકેતિ ન હોત અને ક્ષયોક્ષમ સંકેતિ હોત તો લોકો એ નક્કી કરી નાખ્યું હોત કે આ વખતે તો એ પડી ગયા છે, ત્યારે સંકેતિ. પણ સારું હતું કે એ ક્ષાયક સંકેતિ હતા, તેથી એમનું દ્રષ્ટાંત એમ સૂચવે છે કે શ્રદ્ધાનું બળ અનંત છે. એની પાસે ચારિત્ર મોહની તીવ્રતા અને અશાતાની તીવ્રતા બંનેને હારી જવું પડે છે. એ દ્રષ્ટાંત ચારિત્ર મોહ દર્શાવવા માટે નથી, પણ એ દ્રષ્ટાંતો શ્રદ્ધાનું બળ દર્શાવવા માટે છે. એ જેવો શ્રદ્ધામાં કેટલું બળ છે
મારે ફળ લઈને જાણવું નથી અને જ્ઞાન ને જાણવું છે એવો વિચાર કરે તો જેમ ધ્યાનમાં એ નિષ્ફળ જાય છે એમાં આવું આમાં આવું કોઈ પ્રકાર ભજે
નિષ્ફળ જાય. જે એમ વિચારે કે પરમને જ્ઞાનમાં જણાતું હોય તો પણ મારે જાણવું નથી, અથવા જ્ઞેયાકારોને જ્ઞાનમાંથી ભૂંસી નાખવા છે, કાઢી નાખવા છે, છોડી દેવા છે, તો એ જ્ઞેયાકારોથી ગભરાયેલો જીવ પોતાના જ સ્વરૂપથી ગભરાયેલો છે. અરીસામાં પોતાનું મોઢું જોઈને બીએ એની બીક કોણ ટાળી શકે? એની સમજણ સિવાય તો કોઈ ટાળી શકે નહીં. બીજાનું મોઢું જોઈને બીએ છે આમ સુધી તો ઠીક છે, પણ આ તો પોતાનું મોઢું જોઈને બીએ છે, એવી હાલત થઈ છે. એટલે એ બધી કલ્પના છે, એ કલ્પના એ ચડવાથી કોઈ વસ્તુ નાસી પુરુષની પ્રાપ્તિ થતી નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાનમાં નિયો પ્રતિબિંબિત થાય તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તને મુખ્ય ગૌણ કરતા આવડે છે તો તું ગૌણ કર, તું એને કાઢવામાં એની મુખ્યતા કરી બેઠો છું એ તને ખબર નથી. એને ઘુસાડવામાં, એને ટાળવામાં, એને છોડી દેવામાં એની મુખ્યતા થઈ જાય છે, આ ધ્યાન રહેતો નથી એમ છે.
નામ નિશ્ચય લે એને મુખ્યતા થઈ ગઈ, નિરાકાર
નિરાકાર નામ નથી. નાનીના ચરણમાં બેસીને સમજવા જેવો છે. રોગ મટાડવાની ચોપડી વાંચવા બે એ વાંચીને જ્ઞાન સંપાદન કરે એ પેલા તો પતી જાય, એ તો વધી જાય. એટલે એ બધું સાચો નથી. અનુભવી પુરુષો અનુભવ છે, એ કઈ પુસ્તકમાં કઈ પૂરો આવી શકે નહીં, આવી શકે એવી કોઈ પરિસ્થિતિ પણ નથી. એટલે એ તો જ્ઞાની પાસેથી એનું જે રહસ્ય છે એ સમજ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. પાવે નહીં કોઈ ગુણ વિના અનાદિ સ્થિત અનાદિ અનંતમાં આ જ પરિસ્થિતિ છે.